તારીખ 3/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 128.
સ્વધર્મનો અધિકાર છે, ધર્મના અને ગુણ છે, ધર્મમાં એ ગુણ અનુસાર કેટલાક નામ પર ગયા એ વિષયમાં છેલ્લા પેરેગ્રાફમાં એક એક નામનો ખુલાસો કર્યો છે. આ જીવ પોતાનો સ્વધર્મને પામ્યો નથી અને નાદીથી સંસારમાં પરધર્મને અનુસરતો આવ્યો છે, દુઃખને ભોગવતો આવ્યો છે. એ વાત કરી છે કે આ અનાદી સંસારમાં જીવ કર્મયોગથી જન્માદિ દુઃખ ભોગવે છે. સંસારમાં પરિભ્રમણ કરતા સર્વ જીવો પોતાના કર્મના ઉદયમાં જોડાઈને અનેક પ્રકારે ઉદ્ગળ પ્રકૃતિને અનુસરીને પરિણામ કરે છે. અનેકવિધ પ્રકારે ઉદ્ગળની કર્મ પ્રકૃતિને અનુસરીને પરિણામ કરે છે અને જન્મ મરણના અને વેદના વગેરેના અનંત દુઃખને ભોગવે છે. તેનું કારણ કે તે આ પરધર્મને નિજ ધર્મ માને છે, જે જળ પરમાણુના ગુણધર્મો છે. જ્ઞાનમાં એનું જાણવું થાય છે, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડવું થાય છે, ત્યારે તેને એ પોતાનું સ્વરૂપ માને છે, પોતે એવો થયો છે એમ માને છે. જ્ઞાકારે જ્ઞાન થતાં જ્ઞેય સ્વરૂપ પોતાને માને છે, માટે દુઃખ ભોગવે છે. તેથી દુઃખની ઉત્પત્તિ પોતાને ભૂલીને અને ઉદયમાં સાવધાન થઈને ઉત્પન્ન કરે છે. એ તો સત્ય છે, દુઃખ ઉત્પન્ન થવાનું કારણ આ મૂળ કારણ છે, આ સાચું કારણ છે, આ સત્ય છે. સાથે એક દાખલો આપે છે કે જો સરદાર પ્રધાન પુરુષને નિંદ્યમાં ગણે તો તે દંડને સહે, એટલે કે ન્યાય કરનાર નિંદ્ય પુરુષને દંડ આપે છે. નિંદા કરવા યોગ્ય કાર્ય કર્યું હોય તેને તે દંડ આપે છે. તેવી રીતે નિંદ દેહમાં ચેતન ધર્મ માને તો દુઃખ પામે ને પામે છે. એવી રીતે આ નિંદા કરવા યોગ્ય એવો દેહ છે, પ્રશંસા કરવા યોગ્ય નથી એમ કહે છે. શરીર છે એ પ્રશંસા કરવા યોગ્ય નથી, પણ નિંદા કરવા યોગ્ય છે, અથવા તો ઘૃણાસ્પદ છે. ઘૃણાસ્પદ એવા દેહમાં ચેતન આત્મા પરમ પવિત્ર પદાર્થ પોતે પોતાનો ધર્મ એમાં માને, દેહમાં ધર્મ માને, દેહમાં સાવધાન થાય, દેહનું લાલન પાલન કરે અને દેહને ઠીક રાખવા પાછળ જીવન ગુજારે, અનેક પ્રકારની અનુકૂળતાઓ હોય અને કોઈ તકલીફ ન પડે એવું જીવન હોય, તો એ જીવન તો ક્ષણ માત્રમાં પૂરું થવાનું છે. પછી શું, મનુષ્ય આયુ કેટલો, કે અનંતકાળમાં તો એક સાગરના બિંદુ જેટલું છે, ક્ષણ માત્રમાં પૂરું થશે, પછી શું એનો વિચાર કોઈ વિચારવાન જીવ કરે છે? ત્યારે તે પોતાના સ્વરૂપની સંભાળ કરે, પણ દેહમાં જ ચેતન ધર્મ માને એટલે દેહને જ આત્માપણે માને, દેહને જ પોતાનું સ્વરૂપ માને, તો તે દુઃખ પામે અને પામે છે, નહીં પામવાનો પ્રશ્ન રહેતો નથી. પોતાના સ્વરસે કરીને નિજ રસથી દેહમાં પરિણામને જોડે તો એ દુઃખ પામે ને પામે છે. એમાં તો દુઃખ સિવાય એનું બીજું કોઈ ફળ આવવાનો કોઈ સંભાવ નથી. શુદ્ધ ચૈતન્ય ધર્મને જ્યારે ધર્મ જાણે ત્યારે તે સંસાર તારણ ધર્મ, પહેલો જે પહેલો શબ્દ લીધો હતો ને એ શરૂ કરે છે, તારણ ધર્મ. તારણ ધર્મ એટલે સંસારથી તરી તરવામાં જેનું નિમિત્ત છે, જેનું કારણ છે એવો ધર્મ કહે છે કે પોતાના શુદ્ધ ચૈતન્ય એને પોતાનો ધર્મ જ્યારે જાણે, શુદ્ધ ચૈતન્ય ધર્મને સ્વધર્મ જાણે, ત્યારે તે સંસાર તારણ ધર્મ છે. તેમાં અનંત ચેતનારૂપ ધર્મને જાણે, સંસાર તારણ ધર્મ અનંત ચેતનારૂપ ધર્મ જાણે, તે વડે શુદ્ધ ચૈતન્ય જીવ ધર્મ, પેલો પછી સજીવ ધર્મ લીધો છે ને, અનંત ચેતનારૂપ ધર્મ જાણે, તે વડે શુદ્ધ ચૈતન્ય ધર્મ અને સ્વગ્નિ પરગ્નિને પ્રકાશે માટે પ્રકાશ ધર્મ. ત્રીજો, એણે સર્વદ્રવ્યોના ધર્મ પ્રગટ કર્યા, તેમના ધર્મને પ્રગટ આણ્યા, પણ એ પ્રકાશ ધર્મ. શું કહ્યું ફરીથી કે શુદ્ધ ચૈતન્ય ધર્મને જ્યારે ધર્મ જાણે અને શુદ્ધ ચૈતન્ય ધર્મને એટલે સ્વધર્મને સ્વસ્વભાવને અનુસરે ત્યારે ધર્મ પ્રગટ થાય, તેને ધર્મ જાણે, તેને આત્મધર્મ જાણે, તો તે સંસાર તારણ ધર્મ છે. એ ધર્મથી સંસાર ઉતરી જવાશે, જન્મ મરણે ના મટશે. શુદ્ધ ચૈતન્ય એ સ્વધર્મ છે, આત્મધર્મ છે, એનાથી જન્મ મરણ મટે છે. એક જ જન્મ મરણ મટવાનું સાધન છે. બહારનો કોઈ પરિશ્રમ નહીં. આમ તો એમ કહેવાય છે એક ન્યાય કે એક પાયનો ખર્ચો નહીં, હે, પણ એક બીજી આકરી શરત છે કે તે જે કાંઈ તારો ઉદયમાં માન્યું છે પોતાપણું, એમાં એક પાય પણ મારી નહીં. શું જેમ એક પાયનો ખર્ચો નહીં તો આ બાજુ એક પાય પણ મારી નહીં, એમ લેવાનું છે હારવાર. એ જરા આકરું પડે છે. પૂરું તો ઠીક લાગે, વાત કરે છે, આમાં તો એક પાયનો ખર્ચો નથી, ક્યાંય એક પાય દેવાની વાત નથી, પણ અહીંયા કહે છે કે એક પાય પણ તારી નહીં, એક પાય ઉપર પણ તારો અધિકાર નહીં. તપાસવાનું છે, તપાસવું કે ભાઈ અંદરમાં હું વ્યાપું છું, જે સંયોગો મારા ગણાય છે એમાં હું વ્યાપું છું, મારું કેવી રીતે? પૂર્વકર્મ અનુસાર સંયોગો વિધા તો સંયોગોમાં વિધા, કોઈ પૂર્વકર્મને કારણે સંયોગો ઘટી ગયા તો સંયોગોમાંથી ઘટ્યા છે. વિધા ત્યારે મારામાં વધ્યું નથી, ઘટ્યા ત્યારે મારામાં ઘટ્યું નથી. પોતાને સંભાળતો જાય એમ લેવું છે. મારો તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તે મારો ધર્મ, તથુ સ્વભાવો ધર્મો, ત્યાં ત્યાંથી વાત ચાલી છે. એટલે એમ કહ્યું કે શુદ્ધ ચૈતન્ય એ સ્વભાવ છે મારો, એ મારો ધર્મ છે. શુદ્ધ ચૈતન્ય એ ધર્મ છે. પથારો એના આત્મામાં ક્યાં છે? પણ કોના આત્મામાં છે? ગુરુદેવ કહેતા કે લખપતિ થાય, કરોડપતિ થાય, અબજપતિ થાય, દુકાન વાળો થાય, ધંધા વાળો થાય, કારખાના વાળો થાય, કુટુંબ પરિવાર વાળો થાય, પણ એને તો એ બધી એ બધા પદાર્થોની મમતા એના આત્મામાં ઉત્પન્ન થાય છે. તે પદાર્થો એના આત્મામાં આવે છે, અસ્તિત્વ એનું આવે છે કે તે પદાર્થોનું અસ્તિત્વ તે પદાર્થોમાં રહે છે. ફક્ત આ જીવ મમતા ઉત્પન્ન કરે છે કે આ આટલા 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 મારા. મમતા કરે કે ન કરે, પદાર્થોમાં બીજું શું એથી ફેર પડે છે? મમતાથી એનો રસ લે છે, આ બધા મારા એવો રસ લે છે, એ એને દુઃખદાયક થઈ પડે છે. પોતાનું દુઃખ ઉત્પન્ન થવાનું એ કારણ છે. અહીંયા પીડ્યા રહેશે, ક્ષણ માત્રમાં જીવન પૂરું થશે, મનુષ્ય આયુ પૂરું થશે ગમે ત્યારે અનિશ્ચિત સમયે, અને આ બધું એમને અહીંયા રહી જશે. મારા મારા કરીને વિભાવ રસ ઘણો લીધો એને દુઃખના કારણને સેવું જીવે, બાકી પદાર્થો તો એના થવાના નથી, થયા નથી ને થશે પણ. તને શું મળ્યું કે તને મમતા? આ બધા પદાર્થો રૂપિયા તને મળ્યા અમે માનતા નથી, તું ભલે માનતો હોય પણ અમે માનતા નથી, તને મમતા જરૂર મળી છે અત્યારે, અને એ મમતાને કારણે તું દુઃખી થવાનો છો, એટલું અમને ચોખ્ખું દેખાય છે નજર સામે. બાકી બીજું કઈ આમાં માલ નથી. પણ તે કદી વિચાર ન કર્યો કે ક્યારે આ મનુષ્યાયુ પૂરું થશે ને પછી શું, એનો ક્યારે વિચાર કર્યો? એ સંબંધમાં અત્યારે કોઈ હવે તૈયારી કરવી એનો વિચાર મમતા આડે આવતો નથી, મમત્વના રસ આડે એનો વિચાર જીવને આવતો નથી. નહીંતર વર્તમાન સંયોગોને ઉદયને ગૌણ કરીને પોતાના હિતનો વિચાર વિવેકપૂર્વક કરે તો એને પોતાનું આત્મજ્ઞાન સહજ માત્રમાં થવા યોગ્ય છે. પણ એક વખત એને ગૌણ એક બાજુ મૂકી દેવું પડે કે આ એક બાજુ રાખો, હમણાં મારું હિત કેમ થાય એ અત્યારે પહેલાં જોવું છે, એ સંભાળવું છે, એ વિચારવું છે. આત્મજ્ઞાનમાં શુદ્ધ ચૈતન્યનો અનુભવ છે. જેવો બીજો અનંત ચેતનારૂપ ધર્મ લીધો ને સજીવ ધર્મ, તે શુદ્ધ ચૈતન્ય જીવ ધર્મ, ઓલામાં સજીવ ધર્મ લીધો છે, જીવતો ધર્મ સ્વરૂપ સંચેતન તે આત્માનું જીવન છે, શુદ્ધ જીવન છે. શુદ્ધ પરિણમન કહો, શુદ્ધ જીવન કહો, જેમાં ભાવમરણ અને દ્રવ્યમરણનો અભાવ છે એવું એ જીવન છે. આ તે કંઈ જીવન કહેવાય એમ કહે છે. મરતા મરતા જીવે તે કંઈ જીવન કહેવાય આ લોકો કહે છે ને. 90 વર્ષ ઉપરની અવસ્થા થઈ હોય, હાલતા ચાલતા પડીને હાડકા ભાંગી ગયા હોય, હાડકાની હોસ્પિટલમાં લઈ જઈને ઉપર પગ ટીંગાડ્યા હોય, પછી ભૂખ મરી ગઈ હોય, પીડાથી ઉંકારા કરતા હોય, વેદના સહન થતી ન હોય, ત્યારે માણસ આ તે કાંઈ જીવન છે એ બધું પ્રતિકૂળ દેખાય છે. સાચી વાત છે, જીવ પોતે માથે ઓઢતો નથી, કાઢી નાખે છે. કે છે કે તું સમયે સમયે ભાવ મરણ કરે છો, અને શુદ્ધ ચૈતન્યનું જે અનંત ચેતનારૂપ ધર્મ છે એનું જીવન જીવતો નથી, એનું પરિણમન કરતો નથી. શુદ્ધ પવિત્ર પરિણમન ન કરે અને મલિન ભાવે પરિણમન કરે એ તે કાંઈ જીવન છે એમ કહે છે. કેમ કે એમાં દુઃખ છે, મલિનતામાં દુઃખ છે, તો દુઃખનું જીવન એ કાંઈ જીવન છે? શુદ્ધ ચૈતન્ય સજીવ ધર્મ છે એ તો સુખમય પરિણમન છે, એ જીવન છે જીવનું ખરેખર, એવું જીવન જીવવા યોગ્ય છે. બાકી જેમાં દુઃખ હોય એ જીવન કાંઈ જીવવા યોગ્ય છે એમ કેમ છે? એ જીવન કાંઈ જીવવા યોગ્ય નથી. જો જ્ઞાનીના વચનો વિશે પ્રતીતિ આવે તો એને સંયોગો ઉપર વિશ્વાસ કર્યો છે એ ખોટો વિશ્વાસ કર્યો હતો. વિશ્વાસ એને શું કર્યો હતો કે આ સંયોગો મને કામના છે, એનો મને આધાર છે, એની મને હૂંફ છે, અને આ સંયોગો અનુકૂળ છે એટલે હવે મને વાંધો નથી, એવો વિશ્વાસ કર્યો હતો. એ ક્ષણ માત્રમાં એને એ દગો દે છે કે ચાલ્યા ભાઈ અહીંથી, હવે આના આધારને શું? આ તો એટલો બધો એના પરિણામ ઉપર પ્રત્યાઘાત આવે છે કે બહુભાગ મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે. એ વખતે એને જે મમત્વનો રસ ઘૂંટ્યો છે સંયોગની હયાતીમાં, એ વખતે એનું રિએક્શન આવે છે જ્યારે એને છોડીને જવાનો સમયનો ખ્યાલ આવી જાય છે, ત્યારે બેશુદ્ધ થઈ જાય છે, દુઃખનો માર્યો બેશુદ્ધ થઈ જાય છે. એટલે એ વિશ્વાસ કર્યો છે એ દુઃખદાયક છે. ઉદગળો ઉપરનો વિશ્વાસ તને દગો દે છે, એ તને આધાર કે તને કોઈ આપી શકે એવું કે જીવન આપી શકે એવું નથી, જીવને આપી શકે એવું નથી ને આધારે આપી શકે એવું નથી, એ તો દગો દેવાના છે. અત્યારથી સમજી લે દગા બાજુને તો પછી તું એનો આધાર લેવા જઈશ નહીં. ક્યાંથી આખી જિંદગી રસ લીધા હોય, સંયોગના રસ લીધા હોય, એને પછી છેલ્લે ટાણે તો કાંઈ પાછા વળવાનું બધો નથી. કેમ કે બહુ હિનવીર્ય થઈ ગયો છે જીવી વખતે, પોતાનો પુરુષાર્થ ઉપાડી શકે એવી પરિસ્થિતિ એની રહેતી નથી. એટલે જ્ઞાનીના શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ પોતાના સુખને કારણે લાવવો, પોતાના સુખનું કારણ સમજીને લાવવાની વાત છે. કે આ વાત એમને કહેવા પાછળ કોઈ સ્પૃહા નથી, નિષ્પ્રહપણે પોતે જે માર્ગે ચાલે છે એ માર્ગ જગતને દેખાડતા જાય છે, આંગળી ચિંધેનું કુંજ છે, બાકી એમને કાંઈ લેવા દેવા નથી. માણસ ને આંગળી ચિંધેનું કુંજ છે. સાવ સાચી વાત છે, જાણે તો છે કે આ દેહ ક્ષણભંગુર છે, રહેવાનો નથી, જાણે તો છે કે આ સંયોગોનું ગમે એટલું લાલન પાલન કરું, દેહનું લાલન પાલન કરું તો પણ છોડે છૂટકો છે, પણ એનો વિશ્વાસ નથી. જાણવા છતાં એ વાત ઉપર એને વિશ્વાસ, વિશ્વાસ તો એમ છે કે જાણે હું સદાય નિત્ય આ સંયોગોની વચ્ચે રહેવાનો છું ને ક્યારે જવાનો નથી, એવા વિશ્વાસથી ચાલે છે. એટલે એને પોતાના સ્વકાર્યની સ્વસ્વરૂપની સંભાળ અને અંતર સાવધાની ઉત્પન્ન થતી નથી. એટલું બળ પડ્યું છે બીજી બાજુ, બીજી બાજુનું ઉલટી બાજુનું બળ પડ્યું છે એટલે આ વિચાર બેકાર જાય છે અથવા પરિણતિ પડી છે. જે રસ પૂર્વે લીધો છે એની પરિણતિ પડી છે એટલે વિચાર બેકાર જાય છે. જેમ જ્ઞાનીને શુદ્ધ ચૈતન્યની પરિણતિ પડી છે તો એનો ઉદય સંબંધીનો વિચાર બેકાર જાય છે, કાર્યગત નથી થતો, એનું સફળ પણ નથી. જેમ અહીંયા આત્માનો વિચાર કરે, આત્માના હિત સંબંધીનો હિતના ઉપાયનો વિચાર કરે તો બેકાર જાય છે, કાર્યગત થતો નથી, કેમ કે ઉલટી પરિણતિ પડી છે. જ્ઞાનીને સુલટી પરિણતિ પડી છે એટલે ઉદયમાં લક્ષ જાય છે. હવે પછીનું પ્રકરણ એ છે, ઉદયમાં ઉપયોગ જાય છે છતાં એ નિષ્ફળ જાય છે, એનો ઉપયોગ, તે ઉપયોગ સફળ થતો નથી. રસથી રસ લેવો જોઈએ, ઉપયોગમાં અને પ્રતીતિમાં લાવીને વારંવાર એને પ્રત્યક્ષ કરીને એનો રસ વધારવો જોઈએ. રસ વધારવો એમ કહો કે આવિર્ભાવ કરવો એમ કહો. શુદ્ધ ચૈતન્ય ધર્મ, શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એનો રસ અને એનો આવિર્ભાવ થાય તો વિરુદ્ધ રસ ગળે, વિરુદ્ધ રસ ટળે. એ તો પ્રાજ્ઞાના પલ્લા જેવું છે પરિણામ. તો રસ આપે એટલે વજન આપે, જે બાજુ વજન આપો એટલે ઓલું પલ્લું ઊંચું થઈ જવાનું છે. જેટલું વજન આપ્યું છે એનાથી વધારે વજન આપો એટલે ખલાસ. જાણવા મળ્યું પણ એનો ઉપયોગ તો થવો જોઈએ. જાણવા મળ્યું એટલેથી કંઈ સંતોષ પામવા જેવું નથી. એ જાણ્યું તો એનું મારા પરિણામમાં અને મારા જીવનમાં હું ઉપયોગ કેવી રીતે કરું, કરું છું કે નથી કરતો, કરું તો કેવી રીતે કરું, એ બાજુ એને આગળ વધવું જોઈએ એ દિશામાં. ખરેખર તો સમજવાના કાળે એને એ દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે આ સમજવા ખાતર સમજવું નથી, નથી સમજાતું ને માત્ર સમજવું છે એટલો હેતુ નથી, પણ સમજીને એનો ઉપયોગ કઈ રીતે થાય મારા પરિણામમાં એ રીતે અત્યારથી સમજવું છે અને સમજતા વેત એનો ઉપયોગ કરવો છે. જે જીવ સમજણમાં આવીને તાત્કાલિક પ્રયોગ કરે, શીઘ્ર પ્રયોગ કરે, તે વર્તમાન પાત્ર છે, એ પાત્રતાનું લક્ષણ છે. પાત્રતાના લક્ષણોમાં એ વાત લીધેલી છે. એ શુદ્ધ ચૈતન્ય સજીવ ધર્મ છે, એનો સજીવ ધર્મ કયો છે, જેમાં ચેતન છે, ચેતના છે, સંચેતન છે, સ્વરૂપ સંચેતન છે, એટલે એને સજીવ ધર્મ કહેવામાં આવે છે. સ્વગ્નિ પરગ્નિને પ્રકાશે માટે પ્રકાશ ધર્મ, પ્રકાશ ધર્મ લીધો છે ને, સ્વપર પ્રકાશ ઉપર લીધો છે. સ્વગ્નિ પણ જેમાં જણાઈ જાય, પરગ્નિ પણ જેમાં જણાઈ જાય, સ્વપદાર્થનું સ્વરૂપ પણ જે જ્ઞાનમાં જ્ઞાન ગોચર થઈ જાય, પરગ્નિનું સ્વરૂપ પણ જ્ઞાન ગોચર થાય એવું એનું સ્વરૂપ હોવાથી તેને પ્રકાશ ધર્મ કહેવામાં આવે છે. પ્રકાશ સ્વભાવ, સ્વપર પ્રકાશકનો અર્થ ચાલે છે. બે અર્થમાં પ્રકાશ શબ્દ વપરાય છે, એક સંવેદનના અર્થમાં પણ વપરાય છે અને એક જાણવાના અર્થમાં પણ વપરાય છે. એ સ્વપર પ્રકાશક ધર્મ દ્વારા તેણે સ્વદ્રવ્યના ધર્મ પ્રગટ કર્યા, પોતાના સ્વદ્રવ્યના ધર્મ પ્રગટ કર્યા અને તેમના ધર્મને પ્રગટ આણ્યા. પ્રકાશ ધર્મ તેમના ધર્મને પ્રકાશે છે એમ લીધું છે બીજા ત્રીજા પેરેગ્રાફમાં. પ્રકાશ ધર્મ એમ કહીને તેમના ધર્મને પ્રકાશે છે અથવા પ્રકાશ ધર્મ એ સર્વદ્રવ્યોના ધર્મ પ્રગટ કર્યા અને તેમના એટલે તેમના ધર્મને પ્રગટ આણ્યા એટલે પ્રગટ પ્રકાશમાં લાવ્યા. સુદગળો આવા છે, આકાશ આવું છે, ધર્માસ્તિકાય આવું છે, જીવ આવા છે, પ્રકૃતિ આવી છે, બધું એને પ્રકાશમાં સ્વપર પ્રકાશકપણાને લઈને પ્રકાશમાં લાવ્યા. સર્વથી ઉત્તમ માટે પરમ ધર્મ એવો ધર્મ છે, તે પરમ ધર્મ છે એમ પહેલો શબ્દ છે ને, કે સર્વથી ઉત્તમ છે માટે તેને પરમ ધર્મ કહીએ. પરમ એટલે ઉત્તમ. નિજ રૂપથી અનંત સુખ થાય માટે હિત ધર્મ, બીજો શબ્દ હિત ધર્મ, હિતરૂપ ધર્મ. હિત એટલે સુખ, અહિત એટલે દુઃખ, અને હિત એટલે સુખ. આ અર્થ કર્યો છે રાજબલજીએ પહેલા કળશની ટીકામાં. સમય સારની વ્યાખ્યા કરે છે કે સમય એટલે અહીંયા જીવનો, જીવ નામનો પદાર્થ. સાર એટલે હિતરૂપ છે, હિતરૂપ છે એટલે સુખકર છે, સુખરૂપ છે. સાર એટલે હિતરૂપ, અસાર એટલે દુઃખરૂપ, અહિતરૂપ. એમ અહીંયા હિતરૂપ ધર્મ, હા, હિન નહીં પણ હિત લેવો. આ બાજુ હિત જ છે ને, છાપામાં ના બદલે તવ ના કરવાનું, કમ્પોઝમાં ભૂલ થઈ જાય. એ હિતરૂપ ધર્મ છે, કેમ કે નિજ રૂપથી, નિજ સ્વભાવથી અનંત સુખ થાય છે, અનંત સુખ પ્રગટે છે, એટલે આત્માને દુઃખ થતું નથી. માટે આ હિતરૂપ ધર્મ છે. એટલે તો શ્રી ગુરુ કહે છે કે ભાઈ, આ તારા હિતની વાત અમે તને કહીએ છીએ. તારા સુખ માટે પણ તને ગરજ નથી, તો પછી બીજો એમાં કોઈ બીજાનો ઉપાય રહેતો નથી. એમાં બીજાનો પછી શું ઉપાય રહે? પોતાના પોતાને સુખી થવા માટે તો પોતાની ગરજ હોવી જોઈએ, સુખની પ્રાપ્તિ માટે. નિજ રૂપથી અનંત સુખ થાય માટે હિત ધર્મ છે, અન્યમાં નથી માટે અસાધારણ ધર્મ છે. હિતરૂપ ધર્મ પછી અસાધારણ ધર્મ થતો છે. અન્યમાં નથી, બીજા પાંચે પ્રકારના જળ પદાર્થમાં નથી. પોતાનો જે ધર્મ છે એ પોતામાં છે, બીજા આત્મામાં પણ પોતા જેવો ધર્મ હોવા છતાં પણ એ પોતાનો ધર્મ નથી. બીજા જીવોમાં જ્ઞાન છે, સુખ છે, ચેતના છે, પણ એ એના છે, એ કઈ આ આત્માના નથી. ગુરુદેવી એક દીક્ષા કરતા કે સિદ્ધ પરમાત્મા શુદ્ધ આત્મા થયા, છતાં એ આ આત્મા માટે અજીવ છે. શું કહેતા? આ આત્મા માટે તે અજીવ છે, પોતે પોતાને માટે જીવ છે, અને પોતાની અપેક્ષાએ પોતે જીવ છે, અને પોતાની અપેક્ષાએ બીજો જીવ તે અજીવ છે. ગમે તે હોય, સંસારી કે સિદ્ધ, તે બધા પોતાને માટે અજીવ છે, જીવ નથી. પોતે પોતાનો જીવ છે, બીજો પોતાનો જીવ નથી. આયતન, આયતન એટલે સ્થાન, ધર્મસ્થાનને આયતન કહે છે. તો દેવ, ગુરુ ને શાસ્ત્ર એ ધર્મસ્થાન ગણવામાં આવે છે. આયતન એટલે સ્થાન, અનાયતન એટલે અસ્થાન, અસ્થાન ધર્મના સ્થાન નહીં. તે દેવ ગુરુ શાસ્ત્ર મારા માટે અનાયતન છે. કેમ કે મારું ધર્મ સ્થાન મારો આત્મા છે, મારો ધર્મ મારા આત્મામાંથી મારે પ્રગટ કરીને અનુભવ કરું છું. એટલે મારું ધર્મ સ્થાન ક્યાં? કે મારો આત્મા મારું ધર્મ સ્થાન છે, ત્યાં મારા અનંત ધર્મો છે, નિવાસ કરે છે. દેવગુરુ શાસ્ત્રમાં મારા ધર્મો નથી, તેથી તે મારું ધર્મસ્થાન નથી, તેથી તેને અનાયતન કહેવામાં આવે છે. પોતાના ધર્મમાં સ્વધર્મમાં રહેવા માટે એમ કહેવામાં આવે છે, એવું પોતાના ઉપર વજન લેવામાં આવે છે. અને રાગનું નિમિત્ત, ભલે પ્રશસ્ત રાગનું નિમિત્ત છે દેવગુરુ શાસ્ત્ર, તો પણ એ પ્રશસ્ત રાગનું નિમિત્ત હોવા છતાં પણ ધર્મનું કારણ નથી, રાગનું કારણ છે. તેથી તેને અનાયતન, જેને વ્યવહારે ધર્મના આયતન કહે છે તેને નિશ્ચયથી અનાયતન કહેવામાં આવે છે. વ્યવહારનો જેને પક્ષ હોય એને થોડું કડક લાગે, કઠોર લાગે, કે હવે તમે એક તો માંડમાં દુકાન છોડીને મંદિર આવવા બીજા, હવે તમે એમ કહો છો કે આ અનાયતન છે, મંદિર આવવાનું બંધ કરી દેશે, વેપાર કરશો, એને ક્યાં આયતન કીધું છે? એને આયતન કીધું હોય તો વેપાર કરવા જા, એને તો આયતન કહ્યું પરસ્પર એક પદાર્થ ને બીજા પદાર્થ વચ્ચે અત્યંત અભાવ છે, એટલે એકબીજાનો કારણ. ભગવાનની વાણીથી જ્ઞાન ન થતું હોય તો અમારે વાત સાંભળવી નથી, અમકો નહીં સાંભળે. ભગવાન કે માને છે જ્ઞાન નહીં હોતા હે તો હમકો નહીં સુનના હે, ઉભા થઈને કાંઈ સાંભળે નહીં, હાલતા જ થઈ ગયા. ત્યાં તો જઈને એટલે દિગંબર જ પૂછ્યું કે દેહરાદૂનમાં પાંચેક પાંચેક લાખની વસ્તી છે, કેટલા મંદિર છે? તો કે ત્રણ મંદિર છે. શ્વેતાંબર ના કેટલા? તો કે અહીંયા જ જૈન મંદિર કયો એટલે દિગંબર જ સમજે, અહીંયા શ્વેતાંબર ના અહીંયા કોઈ ઓળખે જ નહીં, ત્યાં બધી દિગંબરોની વસ્તી છે. પણ હાલત અંદરની આ છે, એ નિશ્ચય ધર્મ શું, વ્યવહાર ધર્મ શું, નિશ્ચય વ્યવહારની અપેક્ષા શું, કાંઈ ખબર નથી. તદ્દન અન્યમત જેવી સ્થિતિ છે, સંપ્રદાયની સ્થિતિ તદ્દન અન્યમત જેવી છે. શુભથી ધર્મ થાય એવું જે જગતના સંપ્રદાયો માને છે, એવું જ આ સંપ્રદાયમાં રહેલા જીવો વર્તમાનમાં માને છે. બધા એક જ સ્થિતિમાં છે, એક જ સ્થિતિમાં છે. શું કહ્યું? હિતરૂપ ધર્મ, અસાધારણ ધર્મ, અન્યમાં નથી માટે અસાધારણ ધર્મ. પોતા સિવાય પોતાનો ધર્મ અન્યમાં નહીં હોવાથી તેને અસાધારણ ધર્મ કહેવામાં આવે છે. પોતામાં પણ વ્યાપે અને પરમાં પણ વ્યાપે, પોતામાં પણ વ્યાપે અને પરમાં પણ વ્યાપે તો સાધારણ વ્યાપ્તિ થઈ ગઈ. પણ પોતાનો ધર્મ પોતા સિવાય અન્યમાં વ્યાપતો નથી માટે તે અસાધારણ ધર્મ છે. સહજ રૂપ અવિનાશી આનંદ છે માટે અવિનાશી સુખરૂપ ધર્મ, પછી અવિનાશી સુખરૂપ ધર્મ લીધો છે. એ સહજ રૂપ અવિનાશી આનંદ છે આત્મામાં, સહજ સ્વરૂપે નાશ ન થાય એવો આનંદ છે, સહજ જ એ સ્વરૂપ છે આત્માનું અનાદિ, માટે અવિનાશી સુખરૂપ ધર્મ છે. નાશ ન થાય એવા સુખ સ્વરૂપ ધર્મ છે આ ધર્મ. એ કાંઈ દુઃખ સ્વરૂપ નથી અને ધર્મ એ દુઃખનું કારણ કે દુઃખનું નિમિત્ત પણ નથી. બાહ્ય પદાર્થોથી બાહ્ય દ્રષ્ટિથી જેને સુખ માન્યું છે એ એમ ગણે છે કે આટલા પદાર્થોનો સર્વ પદાર્થોનો ત્યાગ કર્યો માટે એને સુખ દુઃખ એમ નથી. મુનિરાજ માટે આહારની આગળથી વ્યવસ્થા આગોતરી વ્યવસ્થા નથી હોતી. આગોતરા જામીન લે છે ને, આહારની આગોતરી વ્યવસ્થા નથી હોતી કે 12 વાગશે ને મુનિને આહારનું ટાણું થશે માટે કઈ વ્યવસ્થા રાખો. એવી વ્યવસ્થા મુનિ સ્વીકારતા નથી. એ સ્વીકારવામાં દુઃખ છે ને નહીં સ્વીકારવામાં સુખ છે. એવું સ્વીકારવામાં એવી વ્યવસ્થા સ્વીકારવામાં જો મુનિ દશાનો રાગ લંબાઈ જાય તો એમાં દુઃખ ઉત્પન્ન થાય. એ રાગમાં મુનિને દુઃખ ઉત્પન્ન થાય. જે દુઃખ એના સંજલન કષાયથી વધારે દુઃખ છે. જે સંજલન કષાયમાં દુઃખ છે એનાથી ઘણું વધારે દુઃખ છે. એટલે સંજલન કષાય હજી ત્યાં બાધા નથી કરતો મુનિદશાને, પણ આ કષાય મુનિદશાની બાધા કરી નાખે છે, મુનિની શાંતિને તોડી નાખે છે. મુનિદશાને બાધા કરે છે એટલે કે મુનિ યોગ્ય જે શાંતિ છે એનો ઘાત કરે છે. જો પોતે પોતાના આહાર પાણી રહેઠાણ કે કોઈ પણ પ્રકારની અનુકૂળતાને, આહાર પાણી તો બધી નીચેની વ્યવસ્થા છે, રહેઠાણની વ્યવસ્થા, શરીરની સુષુપ્તા, અનેક પ્રકારની કોઈ પણ જાતની અનુકૂળતા, એ બધી આહાર પાણીથી નીચેની વ્યવસ્થા છે. જ્યારે આહાર પાણીની આગોતરી વ્યવસ્થાનો સ્વીકાર નથી એનો અર્થ કે બીજી કોઈ પણ આગોતરી વ્યવસ્થાનો સ્વીકાર નથી. ક્યાંયથી મુનિ વિહાર કરીને ફલાણે ગામ ગયા છે માટે આગળ જઈને ત્યાં ઓરડો સાફ કરી આવો ને રૂમ સાફ કરી આવો ને પાસરો સાફ કરી આવો, મુનિના એ ઉતારશો, એ આગોતરી વ્યવસ્થાનો સ્વીકાર એ એની શાંતિનો ઘાત કરી નાખે, શાંતિ તૂટી જાય. ભક્તિ એટલે મહિમા. આવા મુનિરાજની વિતરાગતાનો મહિમા કરવો તે તેની ભક્તિ છે. મુનિને દોષમાં નાખવા એની ભક્તિ નથી. ઉદ્દેશિક આહાર બનાવીને માલ પાણી જમાડવા એની ભક્તિ નથી, એ અભક્તિ છે. જેનો જેને ત્યાગ હોય એને એનું એને ગ્રહણ કરાવવું એ ભક્તિ છે કે અભક્તિ છે? તમને બીડીનું વ્યસન નથી, દારૂનું વ્યસન નથી, પીતા જ નથી, તમને ત્યાજ છે. ત્યાગ નહીં પણ ત્યાજ છે, એનો વિકલ્પ જ નથી. ત્યાગ કરવાનો એનો વિકલ્પ નથી છે. એને કંઈ પ્રતિજ્ઞા લેવાની હોય તો ત્યાજ છે. પછી કોઈ એમ કે આ બહુ ઊંચો દારૂ છે, 1000 રૂપિયાનો આટલી બાટલી આવ્યો છે, 1000 મહિમા કરી, તમારો આદર સત્કાર કર્યો કે તમારું અપમાન કર્યું? અપમાન કર્યું છે. આદર સત્કાર ન કહેવાય એને. ત્યાજના ત્યાજમાં તો પરિણામ ક્યાં છે એના? ત્યાગમાં તો ત્યાગવાના પરિણામ કરે છે એટલે પૂંજી બંધે છે. ત્યાજમાં ક્યાં પરિણામ કરીએ છે? આ છોડવું છે, આ છોડવું છે, એના પરિણામ છે? પરિણામ જ નથી. પછી ક્યાં સમાજ છે? પરિણામ એ બંધ છે. શું કેવું છે? અવિનાશી આનંદ છે, સહજ રૂપ અવિનાશી આનંદ છે, તેથી અવિનાશી સુખરૂપ ધર્મ છે. સ્વભાવ કેવો છે? સ્વભાવ એટલે ધર્મ કેવો છે? અવિનાશી સુખરૂપ ધર્મ છે. વધારે સુખ ને વધારે આનંદની દશા છે મુનિ દશા. એટલે એને કોઈ બંધનમાં આવવું, પ્રતિબંધમાં આવવું એ સ્વીકારતા નથી. વિચરું ઉદયાધીન વિતલો ગયો. આત્માની મસ્તીમાં જેમ જંગલમાં સિંહ ડોલતો ચાલે છે, એમ જંગલમાં એ જંગલના સિંહ છે. એટલે તો એવું સંબોધન કરે છે આચાર્યો, હે મુનિ શાર્દુલ. શાર્દુલ એટલે સિંહ, મુનિ શાર્દુલ એમ કે, હે મુનિ શાર્દુલ, તમારા પુરુષાર્થ ને તમારા પરાક્રમને જોઈને કોને ધર્મ પામવાનું મન ન થાય એમ કે. સ્વાધ્યાય મંદિર નો પાયો નાખ્યો તે દી આ વાત કરી હતી. કોઈ જાતનું બંધન ગુરુદેવને ખબર છે, આ લોકોની વાણિયાઓની શિક્ષાઓની પ્રકૃતિ શું હોય, સત્તાપ્રિય પ્રકૃતિ હોય ને ઘણાની. અમે કેમ કહીએ, અમે વિચારીએ, એવું બધું થવું જોઈએ. એવું ન થાય તો જરાક ગડબડ થાય પરિણામમાં. એવી રીતે કોઈ દીનતાથી અહીંયા રહેવાનું કારણ નહોતું. હા, સંઘપતિ આવે પછી વ્યાખ્યાન શરૂ થાય. એટલે મહારાજ છે એના એની અંદરમાં, સંઘપતિની અંડરમાં, સમાજની અંડરમાં. મુનિ પદ તો ઉચ્ચ પદ છે, શ્રાવકનું એનાથી નીચેનું પદ છે. ઉચ્ચ પદ વાળા નીચ પદની અંડરમાં એ પંચમ કાળનો કળી કાળનો પ્રભાવ છે એ બધો. ખરેખર તો એમ જ છે, સદગુરુ એન્જન કરે. આનંદગંજી તો ગાયું છે, શું પદ છે, સદગુરુ એન્જન કરે એનાથી એ બધું એમ કે પ્રકાશ થાય છે, એવું એક પદ છે. અવિનાશી સુખરૂપ ધર્મ છે, ચેતના પ્રાણ ધરે છે, માટે ચેતના પ્રાણ ધર્મ છે. ચેતના પ્રાણ ધર્મ, ચેતના રૂપી પ્રાણ છે આત્માના. પ્રાણથી જીવવામાં આવે છે એવું પ્રસિદ્ધ છે. પ્રાણ એટલે સર્વસ્વ. જીવનું આત્માનું સર્વસ્વ શું? ચેતના તે આત્માનું સર્વસ્વ છે, માટે ચેતનાને પ્રાણ કહેવામાં આવે છે. હા, તો જળ પણ પ્રાણ છે, દસે પ્રાણ છે એ જીવ. માતાના ગર્ભમાં મનુષ્ય આવે છે સંગની પંચેન્દ્રિય, ત્યારે એને પર્યાપ્તિમાં 10 પ્રાણના પૂતગળોની રચના થાય છે. 5 ઇન્દ્રિય, 6 મન, 5 શ્વાસ, એ રીતે બીજા 2 છે મનબળ, તે તો આવી ગયા ને, પછી વચન બળ આવી ગયું, કાય બળ, આયુષ અને શ્વાસોશ્વાસ. એ બધા પૂતગળની રચના છે. એ પ્રાણ છૂટી જાય છે, નવા સંયોગ રૂપે આવે છે, પાછા એનો વિયોગ થાય છે. જીવ ચેતના પ્રાણ સાથે સદાય જીવે છે, અનાદિ અંત એ એનું જીવન છે. જીવત્વ શક્તિમાં એ વાત લીધી છે. જ્ઞાન અને દર્શન જેના પ્રાણ છે એ જીવત્વ શક્તિ છે. સહજ રૂપ પરમેશ્વર છે, એવો સ્વભાવમય પરમેશ્વર ધર્મ છે આત્મામાં. પોતે જ સહજ રૂપે પરમેશ્વર છે, અંદરમાં પરમેશ્વરની મૂર્તિ પોતે જ છે. સહજ અનાદિ અનંત, સહજ એટલે અકૃત્રિમ અનાદિ અનંત, એમ અકૃત્રિમ જીનબિંબ હોય છે, એમ આ આત્મા પણ અકૃત્રિમ ચૈતન્ય બિંબ છે, અકૃત્રિમ ચૈતન્ય બિંબ છે. અકૃત્રિમ ચૈતન્ય જીન બિંબ છે, ચૈતન્ય જીન જીન સ્વરૂપે છે, પરમેશ્વર સ્વરૂપે છે. નીચે પહેલા પાતાળમાં કરોડો અબજો અકૃત્રિમ પ્રતિમા છે. ઠીક છે, પૂજામાં આપણે 7 કરોડ 70 લાખ ચૈત્યાલયો છે અને એક અકૃત્રિમ ચૈત્યાલયો છે અને એક એક ચૈત્યાલયમાં 108 પ્રતિમા છે, અકૃત્રિમ પ્રતિમા છે 108. હા, એટલે 9 અબજ ને 56 કરોડ ને કઈક એટલા લાખ 53 લાખ ને એટલી એટલી અકૃત્રિમ પ્રતિમાઓ તો પહેલા પાતાળમાં છે, જ્યાં 8 પ્રકારના અસુર કુમાર દેવો હોય છે ત્યાં એટલી અકૃત્રિમ પ્રતિમા છે. પછી મધ્ય લોકમાં છે, એ સંખ્યાત છે, નંદીશ્વર વગેરેમાં સંખ્યાત છે. પછી ઉપર છે, શરૂઆતના દેવલોકમાં તો અસંખ્ય છે, પછી ઉપર ઉપર એની સંખ્યા ઘટતી જાય છે. જેમ જેમ ઉપર જાય દેવલોકમાં ત્યાં તો દેવો જાય છે અને મનુષ્યો તો મોટા છે ને, અહીંયા નાના મનુષ્યો છે. મહાવિદ્યમાં સાઈઝ મોટી છે, ઊંચાઈ મોટી છે. પરમેશ્વર ધર્મ લીધો, એ સહજ પરમેશ્વર છે અંદરમાં, એવો સ્વભાવમય આત્મા છે, તે પરમેશ્વર ધર્મમય છે. સર્વથી ઉત્કૃષ્ટ છે માટે સર્વોપરી ધર્મ છે. પહેલામાં ઉત્તમ શબ્દ લીધો હતો, સર્વથી ઉત્તમ છે માટે પરમ ધર્મ છે, અથવા પરમ ઉપાદેય છે માટે પરમ ધર્મ છે એમ પણ કહી શકાય. અને અહીંયા સર્વથી ઉત્કૃષ્ટ છે, એનાથી બીજો કોઈ ઉત્કૃષ્ટ નથી જગતમાં. માટે આત્માના સ્વભાવથી બધું અનુત્કૃષ્ટ હોવાથી તે સર્વોપરી ધર્મ છે. અસાધારણ અવિનાશી ચેતના પ્રાણ પરમેશ્વર સર્વોપરી ધર્મ, અનંત ગુણ ધર્મ. જેનો સ્વભાવ અનંત ગુણ રૂપ છે માટે અનંત ગુણ ધર્મ. જેનો સ્વભાવ અનંત ગુણ રૂપ છે, એક સ્વભાવ આત્માના એક અખંડ સ્વભાવમાં અનંત ગુણ છે, માટે અનંત ગુણરૂપ સ્વભાવ છે અથવા અનંત ગુણરૂપ ધર્મ છે. અને સમ્યક થતા સર્વગુણો સમ્યકપણે પરિણમે છે, સર્વગુણાંશ તે સમ્યક્ત, તેથી અનંત ગુણ પ્રગટ થાય છે. તેથી ધર્મની એક અવસ્થા પણ અનંત ગુણમય છે. ધર્મની એક પર્યાયમાં ગુણ કેટલા, એ અનંત ગુણ છે. એ તો લીધું પૂછી બેન છે કે સમ્યકમાં સિદ્ધપદ સુધીની સર્વલબ્ધિ આવીને મળે છે. સમ્યકમાં બે ત્રણ દિવસ પહેલા વાંચ્યું, 247 છે. શુદ્ધાત્માનુભૂતિમાં શબ્દ વાપર્યો છે. આત્મ સાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. આ સ્વભાવનું અનંત ગુણ રૂપ સ્વભાવનું દર્શન તે અપૂર્વ દર્શન છે. અનંતકાળમાં આ જીવને ન થયું હોય એવું હોવાથી તેને અપૂર્વ દર્શન કહીએ. ચૈતન્ય તત્વમાં ચૈતન્ય સ્વભાવમાં જઈને વ્યાપીને જે દિવ્ય દર્શન તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ, આ શબ્દ વાપર્યો છે. સિદ્ધ દશા પર્યંતની સર્વલબ્ધિ શુદ્ધ આત્માની અનુભૂતિમાં જઈને મળે છે. જેમ નદીનો પ્રવાહ, સર્વ નદીનો પ્રવાહ સમુદ્રમાં જઈને મળે છે. શું કહે છે? સમુદ્રમાં જાઓ એટલે કે બધી નદીઓનું પાણી એમાં આવેલું છે, આવીને મળેલું છે. એનું નામ સાગર છે. તો કહે છે કે શુદ્ધાત્માનુભૂતિ કેવી છે કે સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. આ શુદ્ધાત્માનુભૂતિ પહેલી પ્રગટ થાય તો સિદ્ધ દશા પર્યંતની સર્વલબ્ધિ એની અંદર આવી ગઈ. એક સામાન્ય ચમત્કાર થાય તો માણસને એમ થાય કે આની પાસે કંઈક લબ્ધિ છે. આ શ્રીમદજીના અનુયાયીઓમાં આ પરિસ્થિતિ છે લબ્ધિની. અહીંયા કહે છે કે એક શુદ્ધાત્માનુભૂતિમાં સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ પડી છે. પહેલેથી જ આટલી લબ્ધિ છે જેનામાં, જે માર્ગના પ્રારંભમાં આ પરિસ્થિતિ છે એ માર્ગની સુંદરતા કેટલી ગણવી જગતમાં. એની પાસે જગતમાં બીજું બધું તુચ્છ થાય છે તો એ સહજ ને સ્વાભાવિક છે. શુદ્ધાત્માનુભૂતિ સંપન્ન અંદરમાં છે, અનુભૂતિ સંપન્ન છે, બધી લબ્ધિ એમાં છે. અનંત ગુણ, અનંત ગુણની વાત ચાલે છે, અનંત ગુણ રૂપ છે જેનો સ્વભાવ, માટે અનંત ગુણ ધર્મ. શુદ્ધ હોતા થતા છે ને ત્યાં હોતા લેવા, શુદ્ધ હોતા એટલે શુદ્ધ હોવાને લીધે એમ થયો છે એમ નથી, કેમ કે થતામાં તો એની આદિ થઈ જાય છે, હોવામાં આદિ નથી લેવી એટલે ત્યાં અક્ષર બદલ્યો છે. શુદ્ધ હોતા સદાય શુદ્ધ સ્વરૂપે પરિણમે, માટે શુદ્ધ સ્વરૂપ પરિણતિ ધર્મ છે. થતાનો હોતામાં ફેર પડી જાય છે. કહે છે કે શુદ્ધ હોવાને લીધે, અનાદિથી શુદ્ધ હોવાને લીધે, સ્વભાવ તો અનાદિથી શુદ્ધ હોવાને લીધે તે સદાય શુદ્ધ સ્વરૂપે પરિણમે છે, માટે પરિણમે માટે શુદ્ધ સ્વરૂપ પરિણતિ ધર્મ છે. શુદ્ધ સ્વરૂપે પરિણમવું, સદાય શુદ્ધ સ્વરૂપે પરિણમવું એવો આત્માનો સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? પરિણમન અપેક્ષા એ જુઓ તો શુદ્ધ પરિણમનશીલ સ્વભાવ છે. શુદ્ધ પરિણમન થવું એવું જેનું શીલ, એવું જેનું ચારિત્ર, એવું જેનું જેવો એવો જેનો ધર્મ છે એવો એ સ્વભાવ છે. શુદ્ધ પરિણમવું એવો જેનો સ્વભાવ છે. અશુદ્ધ પરિણમવું એ એનો સ્વભાવ નથી, અને તેથી અશુદ્ધ પરિણમનને વિભાવ કહેવામાં આવે છે. શુદ્ધ હોવાને લીધે, સ્વભાવે કરીને પોતે સદાય શુદ્ધ હોવાને લીધે શુદ્ધ સ્વરૂપે પરિણમવું એવો એનો સ્વભાવ હોવાથી તેને શુદ્ધ સ્વરૂપ પરિણતિ ધર્મ કહેવામાં આવે છે. આ ત્રિકાળીની વાત ચાલે. શુદ્ધ સ્વરૂપ પરિણતિ ધર્મ, શુદ્ધ સ્વરૂપે પરિણતિ થાય એવો જેનો ધર્મ છે, એવો જ એનો સ્વભાવ છે, એવો એને જોતા પરિણમનમાં શુદ્ધતા પ્રગટ થયા વિના એમ બહુ એ સમયસારની આખી શૈલી છે. 47 શક્તિની પણ એ શૈલી છે. ગુરુદેવની પ્રવચન શૈલી બરાબર સમયસારનું જે મૂળ તત્વ છે એ શૈલીમાં પ્રવચનો આવ્યા છે. સ્વભાવ કેવો છે? શુદ્ધ છે એમ નહીં, શુદ્ધ પરિણમે એવો સ્વભાવ છે. સ્વભાવ શુદ્ધ છે એટલું જ નહીં, પણ શુદ્ધ પરિણામે પરિણમવું એવો જેનો સ્વભાવ છે એવો શુદ્ધ સ્વભાવ છે. એમ જ્યાં પોતાને જોવે ત્યાં પરિણમનમાં અશુદ્ધતા રહેવાનો પ્રશ્ન છે. એમની ટીકા એવી છે. અપાર મહિમા સહિત છે, અપાર મહિમા ધારક ધર્મ એમ કેવું છે, અપાર મહિમા સહિત છે માટે અપાર મહિમા ધારક ધર્મ. આત્મા અપાર મહિમાવંત છે, સહિત છે એટલે અપાર મહિમાવંત છે. અપાર મહિમાવંત સ્વદ્રવ છે. સ્વદ્રવ કેટલી મોટાઈ ધારણ કરે છે, કેટલી એની મહિમા છે, જેનો અંત નથી. અનંત મહિમાવંત છે અથવા અપાર મહિમાવંત છે. માણસ ઘણા પ્રશ્ન પૂછે કે આત્મામાં અનંત ગુણ છે, આત્મા દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી આવો છે એ સમજ્યા પછી એનો મહિમા કેવી રીતે કરવો, આમ પ્રશ્ન કરે છે. તો કહે છે કે તને મહિમાવંત તે જાણ્યો કે તે જાણ્યો એમાં એનો કાંઈ મહિમા નથી એવો જાણ્યો? જો એનો મહિમા છે એવો જાણ્યો તો એ મહિમાવંતનો મહિમા કેમ કરવો, એ પ્રશ્ન અસ્થાને છે. એ પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે એવું નથી. પણ તારો પ્રશ્ન એમ સૂચવે છે, સ્પષ્ટ કરે છે કે આત્મા અપાર મહિમાવંત હોવા છતાં તને એનો મહિમા જ ભાષ્યો નથી. તેથી તું એમ કહે છો કે હવે મારે મહિમા કેમ કરવો. પણ મહિમા કોઈ કૃત્રિમતાથી કરવાની ચીજ નથી, જે સ્વરૂપથી સ્વભાવથી જ અપાર મહિમાવંત છે એને લક્ષમાં લેતા, એને જ્ઞાનમાં સિદ્ધું લેતા, એ તત્વને સીધું જ્ઞાનમાં લેવાથી પરિણામમાં એનો મહિમા ઉત્પન્ન થાય એ પ્રશ્ન જ નથી. એનો મહિમા આવે જ આવે. મહિમા કરતા એને આવડે છે. જગતના પદાર્થોનો મહિમા કરવામાં તો ગાંડો ઘેલો થઈ જાય છે. અહીંયા મહિમા એને પોતાનું મહિમાવંત સ્વરૂપ દેખાતું નથી એટલે પૂછે છે. પણ એને એમ કહે છે કે તું તારા સ્વરૂપને મહિમાવંત છે એને એના મહિમાને જ સમજ ને. જો તારા મહિમાવંત સ્વરૂપને તું સમજે તો મહિમા આપોઆપ છે, અને એ મહિમા તને સ્વાનુભૂતિ પમાડશે. મહિમા જ પમાડે છે, બીજું કોઈ પમાડતો નથી. માટે એક વાત સ્પષ્ટ છે કે તારા અંતર સ્વરૂપનો તને મહિમા, તારા પરમેશ્વર પદનો મહિમા તને આવે છે કે નહીં. ન આવે તો એની સમજ કર, હજી સમજ કરવી બાકી રહી જાય છે એમ એનો અર્થ છે.
જય હો પરમ કૃપા કહાની જય હો જય વિદ્યા વિદમ પરિધારમો જય હો.